సింహస్కంధం సుపాదం త్రివలిభిరుదరం శోభితం యస్య పూర్ణం. జయ మహారాజుని సమాధిను శ్రీ విగ్రహ కేవు దర్శనీయ చే కేవు దీప్యమాన్ చే ఈ లక్ష్మణ్ దాస్ జీ మహారాజ్ આપણને દર્શન કરાવી રહ્યા છે. જય મહારાજ નો વિગ્રહ સમાધિમાં બિરાજ્યું છે અને સમાધિસ્થ અવસ્થાની અંદર જે ષડચક્ર ભેદન અને બિરાજ્યા છે બિલકુલ સ્વસ્થ અને ધ્યાનની મુદ્રામાં અને એને કારણે આખો વિગ્રહ ભરાવદાર રસાળ અને એટલે કહ્યું કે સિંહસ્કંધમ એવા શોભી રહેલા છે, એવા શોભી રહેલા છે કે જેના ખભા માંસલ હોય ભરાવદાર. અને એ દર્શન ની અંદર જય મહારાજ ની અંદર જે રહેલી બ્રાહ્મી શક્તિ એની ઉપમા કોની સાથે આપેલી છે તો કે જે વનનો રાજા છે મૃગેન્દ્ર જેને કહેવાય. રાજેન્દ્ર બરાબર છે, દેવેન્દ્ર બરાબર છે કે દેવોને બધા તો એક સરખા હોય, માણસો પણ સરખા દેખાય. મૃગેન્દ્ર અનેક પ્રકારના પશુઓ હોય જુદા જુદા, એ બધા નો રાજા. એટલે જય મહારાજને સમગ્ર આ વિશ્વની સૃષ્ટિની અંદર બીજે ક્યાં બેસાડાય તો કે સિંહસ્કંધમ. જો એવા પ્રબળ શક્તિશાળી છે, એ બ્રાહ્મી શક્તિ એવી પ્રબળ છે કે એ ક્યારેક કશાથી પરાસ્ત ન થાય. બ્રાહ્મી અવસ્થા આ સૃષ્ટિની કોઈ પણ બાબતથી ક્યારેય પણ પરાસ્ત થઈ શકે જ નહીં, એની પર વિજય કોઈ ન મેળવી શકે. કારણ પોતે જ વિજયી છે સર્વતંત્ર ઉપર. અને એટલા માટે કહ્યું સિંહસ્કંધ. એવા વિશાળ ભવ્ય મૂર્ત સ્વરૂપ જેનું દર્શન થાય છે. સુપાદમ, ચરણો પણ એટલા જ સુંદર છે જેટલા ખભા સુંદર છે, વક્ષસ્થલ જેટલું સુંદર છે. સિંહસ્કંદ કહી અને જય મહારાજની છાતી વક્ષસ્થલ જેને કહેવાય એનું પણ દર્શન કરાવી દીધું. ચરણો સહિત આગળ કહ્યું ત્રિવલી વિરોધરમ, એક પછી એક જય મહારાજના શ્રી વિગ્રહના દર્શન એક એક અંગના. જેમ ઠાકોરજીનો શણગાર થતો હોય, શણગાર પછી આરતી થાય અને આરતી ઉતારે ત્યારે એક એક શ્રી અંગના શ્રંગારના દર્શન કરતા 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 આરતી ધીમે 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 ફેરવાતી ઉતરતી હોય અને મુખથી માંડીને ચરણ સુધી ભગવાનના એક એક શ્રંગારના દર્શન થાય, દર્શન કરે ધીરે 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 અને એમાં આનંદ મળે, એ આરતી છે. તો લક્ષ્મણદાસજી મહારાજ અહિયાં આ સ્તુતિના શ્લોક વડે આરતી ઉતારીને આપણને જય મહારાજના વિગ્રહના દર્શન કરાવી રહ્યા છે. જુઓ, દર્શન કરો કે સિંહસ્કંધમ સુપાદમ ત્રિવલિભિરુદરમ શોભિતમ યસ્ય પૂર્ણમ. જય મહારાજના ઉદર ઉપર ત્રણ કરચલીઓ છે અને એ પણ કેટલી સુંદર લાગે છે. શોભિતમ, સુંદર શોભી, અને ત્રણે ત્રણ કરચલીઓ જાણે પેટ ઉપર ત્રિપુંડ કર્યું હોય. કોઈ શિવ ઉપાસક, ભગવાન શિવ પોતે જ જાણે એ ત્રિપુંડ પોતાના ઉદર ઉપર ધારણ કર્યું હોય. શોભિતમ, સુંદર લાગી રહ્યું છે. યસ્ય, અને પૂરેપૂરી ત્રણે ત્રણ કરચલીઓ બેઠા છે સમાધિ મુદ્રામાં, ધ્યાન મુદ્રામાં. અને એ ધ્યાન મુદ્રામાં આજે પણ જે મહારાજ સમાધિમાં બેઠેલા છે એ જ મુદ્રા છે જેનું આપણે અહીંયા દર્શન કરી રહ્યા છીએ. જયારે પણ સમાધિના દર્શન કરીએ ત્યારે જય મહારાજના દર્શન નું કયું સ્વરૂપ હશે? સિંહ સ્કંધમ સુપાદમ ત્રિવલી વૃદરમ શોભિતમ યસ્ય પૂર્ણમ બિરાજ્યા છે. સ્વચ્છમ પદ્માસનસ્થમ, પદ્માસન ની અંદર બેઠા છે. પદ્મ આસન નો અર્થ શું છે? અનેક દેવીઓને પણ આપણે દર્શન કરીએ ચિત્રોમાં તો કમળ ઉપર બિરાજ્યા હોય, એ છે પદ્મ આસન. અને પદ્મને કમળને શા માટે આટલું બધું અગ્રસ્થાન આપ્યું છે કે ભગવાનનો વાસ, ભગવાનનું આસન એ કમળ ઉપર છે. તો કમળમાં શું છે એવું? બીજા ઘણા પુષ્પો છે પણ કમળ, તો કમળની અંદર એક તો સૌથી પહેલું એ છે કે બધાથી પર છે, જ્યાંથી એની ઉત્પત્તિ થઈ છે છતાં એનાથી નિર્લેપ, જેને કહેવાય સંસારનો સ્પર્શ ન થાય, જેમાંથી જન્મ્યું છે જેમાં પોસાયું છે એનો પણ સ્પર્શ નહીં, પદ્મ આસન. એટલે એ કમળનો આ એક મોટામાં મોટો સદગુણ. બીજું, કમળ સુંદર છે, આકર્ષક છે, એની પોતાની આગવી સુંદરતા છે. અને એટલે એના માટે સદભાવ જાગે, એમાં સુવાસ પણ છે, એ પુષ્પ છે એટલે પવિત્રતા પણ છે. એટલે કમળને એટલા માટે પસંદ કર્યું છે, એમાં સૌંદર્ય છે, સુવાસ છે અને નિર્લેપતા પણ છે. એટલે ભગવાન આ સંસારથી નિર્લેપ બનીને આસન ઉપર બેસે છે. અને જે આસને બેસીએ એ આસન કમળ પુષ્પ જેવું પવિત્ર હોય. આપણે ભલે પલાઠી વારીને બેસીએ પણ આપણું બેસેલું આસન પવિત્ર હોવું જોઈએ, એમાં પવિત્રતા છે, માટે એને પદ્માસન કહ્યું. તો ધ્યાન સમાધિ ભજન ભગવત સ્મરણ કરવા માટે આપણે કોઈ પણ પલાઠી વારીને બેસીએ તેની અંદર ભાવના તો શુદ્ધ છે, એમાં પવિત્રતા છે, માટે એ જ પદ્માસન. પગ પર પગ ચઢાવીને બેસાય અને એને એ પરાણે બેસીએ એનું નામ પદ્માસન નહીં, એ તો પદ્માસન છે. પણ આપણે જે બેઠા છીએ, જ્યાં બેઠા છીએ ત્યાંથી આપણું જીવન સુવાસિત બને, જે સાધન ભજનમાં આસને બેઠા છીએ એ આપણું આસન દર્શનીય બને, જે આસને આપણે બેઠા છીએ ને એ આસને બેસીએ ત્યારે એટલા સુંદર લાગે, કેવા શાંતિથી બેઠા છે, કેટલી સ્થિરતા છે, કેટલું સરસ એમનું શાંત બેસવાનું લાગે છે. કોઈ પણ સામાન્ય વ્યક્તિ માટે પણ આપણને એમ થાય. તો એ પદ્માસન, એ પદ્માસન જ છે, કારણ એની બેઠકમાં પવિત્રતા છે. એ જે રીતે સાધન ભજન કરવા બેઠો છે ને એમાં દર્શનીયતા છે, કેવા શોભી રહ્યા, કેવા શાંત બેઠા છે, કેવા એકાગ્ર છે બેઠા છે. તો સ્વચ્છમ પદ્માસનસ્થમ, પદ્માસન પણ સ્વચ્છ છે. એટલે સ્વાભાવિક છે, કમળ તો પવિત્ર હોય જ, અને એ પવિત્ર ઉપર, એ આસન ઉપર બેઠેલા હોય એટલે એ આખી અવસ્થા જ પવિત્ર પવિત્રતાની હોય, મનની, વિચારોની, હૃદયની, અંતઃકરણની બધી જ પવિત્રતા. એટલે એને સ્વચ્છ કહ્યું. ક્યાંય વિકૃતિ ન હોય, ક્યાંય દાગ ન હોય, ક્યાંય વાસના હોય, વાસના પણ જ્યાં ન હોય એ આસને બેઠા હોય ને, એનું નામ છે પદ્માસન. જય મહારાજ તો ગુંફિતમ બ્રહ્મરૂપમ છે, બ્રહ્મરૂપ જ એમાં વણાઈ ગયેલું છે. તો એ સ્થિતિ, એ અવસ્થા, એ બેસવાની રીત પદ્ધતિમાં જ નિતાંત પવિત્રતા છે, બીજું કશું જ નથી. નિજબોધયુક્તમ જ્ઞાન સ્વરૂપમ જેને કહ્યું તે. એટલે પદ્મ આસન જે અહીંયા અર્થ એ છે, જે મારા સમાધિમાં પવિત્ર ભાવથી, સંયમથી, સાત્વિકતાથી, પોતાની અંતર્મુક્તાથી એ અવસ્થામાં બેસી ગયા છે, માટેનું નામ છે પદ્માસન. એ પદ્માસન એટલું શોભી રહ્યું છે, એટલું સુંદર લાગે છે, એટલું સ્વચ્છ લાગે છે કે ઓહો, આસન ની અંદર પણ કેટલી ધીરજ છે. માણસ ધ્યાન, સામાન્ય માણસ ધ્યાન ભજનમાં બેઠો હોય ને તો કેટલું હાલી ચુક્યો હોય, ભલાઠી આગી પછી કરી થતી હોય, શરીરમાં ખાણ પણ આવતી હોય, પણ એ બધાથી ઉપર ઉઠીને જેને કે બિલકુલ સ્થિરતા, સ્વચ્છમ પદ્માસનસ્થ. એ પદ્મ આસનની અંદર જય મહારાજની સમાધિ કે ધ્યાન ભજન કેટલા વર્ષો સુધી આમ દર્શન કર્યા જ કરો. આજે પણ જે સમાધિસ્થ જય મહારાજના સમાધિના દર્શન કરીએ છીએ એમાં એ જ આસન, એ જ ભાવ, બેઠા છે પલાઠી વાળીને, બહુ સરસ છે એ ભાવ. રચના, ભજનની રચના સાંભળી હતી, બેઠા છે અવધૂત પદ્માસને, ગુજરાતીમાં છે શ્લોક. તો આ સ્થિતિ અને અવસ્થા જેનું આપણે દર્શન કરીએ ત્યારે એમ થાય કે ગુણતમ અપી પરમ, અપી પરમ એનાથી પણ પર. તમે જે રીતે એમને, એમનું દર્શન કરી રહ્યા છો એના કરતા પણ એ કઈક જુદા જ પ્રકારના દર્શન થાય છે એની અંદર. તપોબળથી પ્રકાશતા ગુણત ગુણ તપ અપી પરમ. તપોબળના તેજથી તપતા, તપનું તેજ, દીવો જ સળગાવીએ અને એનો પ્રકાશ સતત આપ્યા જ કરે એમ. એ તપનું તેજ એટલું બધું છે, તપઃ ગુણઃ અપિ પરમ, એનાથી પણ પર છે. જે આપણે સમજીએ છીએ, જે આપણે વર્ણવીએ છીએ, એ વર્ણન કરતા પણ શબ્દથી અને વાણીથી પર છે, ઉપર ઉઠેલું છે. ગમે એટલું આપણે એને ગાઈએ, ગમે એટલું એનું સ્મરણ કરીએ, એનું આવર્તન કર્યા કરીએ, પણ જે શબ્દથી વાણીથી પણ પર છે, સમજણથી પણ જે ઉપર પર છે, એવી અવસ્થા જેમની છે એ પોતે જ એની અંદર એકાગ્ર થઈ ગયેલા છે. તારમ આદ્યમ અને સનાદમ, નાદ સહિત, નાદ કયો? પ્રણવનાદ, ઓમકારના નાદથી ઓહંગ સોહંગ ના નાદાનુસંધાન વડે બસ પોતાના સ્વરૂપની અંદર એવી અવસ્થા એ સ્થિતિ છે કે એ દર્શનીય કહીએ એમાં, એમાં નાસિકાના અગ્રભાગથી નાદ સહિત આદ્ય પ્રણવનો મંત્ર જપ કરી રહેલા છે. ઓ કેવો એ નાદ કેવો નીકળતો છે છેક નાભીમાંથી, અને ઓમકારનો જયારે અહીંયા આગળ ધ્વનિ થતો હોય અને એના સ્પંદનો જેને અનુભવ્યા હશે કે અત્યારે પણ અનુભવાય છે, અત્યારે પણ જે મહારાજના એ નાદ બ્રહ્મના સ્પંદનો અનુભવાય છે દર્શનમાં, દર્શનની સ્થિરતા અને એકાગ્રતામાં પણ, તો અખંડ સમાધિમાં બેઠેલા છે. અને અખંડ સમાધિની અંદર તાર માધ્યમ સનાદમ નાદ સહિત જેનો અનુસંધાન થયેલું છે સતત, જેને કહેવાય કે સ્વરૂપાનુસંધાન, પ્રણવનું અનુસંધાન, બ્રહ્મનાદનું અનુસંધાન. બ્રહ્મનાદ ઓમકાર જ્યારે દીર્ઘ ઉચ્ચાર થાય ત્યારે નાભીમાંથી નીકળે, અને નાભીમાંથી નીકળેલા એ ઓમકારને જ નાદ બ્રહ્મ કહેવામાં આવે છે. એ ઓમકારનો ઉચ્ચાર એને અહીંયા ગાડી કહ્યું નાદ સહિત પોતાની એકાગ્રતાની સ્થિરતા છે. તો આવી અવસ્થા જે પોતાની છે જય મહારાજની, એનું દર્શન લક્ષ્મણદાસજી મહારાજ કરાવી રહ્યા છે ને, અને એટલે જ કહ્યું નાશાગ્રે બધ દ્રષ્ટિ. ઓમકારના ધ્વનિ સાથે પદ્માસને બિરાજેલા છે, દ્રષ્ટિ ક્યાં છે? નાશાગ્રે બધ દ્રષ્ટિ, એમની એમની દ્રષ્ટિ એટલે જે વૃત્તિઓ જે છે એ બધી જ નાસાના અગ્રભાગમાં એટલે આજ્ઞાચક્રમાં સાહજિકતાથી ખેંચાતાણથી નહીં, જે સાહજિકતાથી સ્થિરતા ત્યાં આવી આજ્ઞાચક્રની અંદર એની સ્થિતિમાં સ્થિર રહ્યા કરો. એટલે એને કહ્યું નાસા અગ્રે બદ્ધ દ્રષ્ટિ, નાકનો આ અગ્રભાગ ઉપરનો બે આંખની વચ્ચે એમાં સ્થિતિ અવસ્થા છે. એટલે શરીર સ્થિર છે એની સાથે સાથે અંદરની મનસ્થિતિ પણ એટલી જ સ્થિરતા વાળી છે. ધ્યાનમાં બેસવું હોય ત્યારે માત્ર સંકલ્પથી આપણી દ્રષ્ટિને એટલે આપણી મનોવૃત્તિને બે આંખના ભવાની વચ્ચે નાકના અગ્રભાગની અંદર સ્થિર કરવાની, ખેંચાતાણ નહીં કરવાની. નહીતર માથું દુખી જશે, આંખો દુખશે, બેઠા હોય શાંતિ સાહજિકતાથી અને સ્થિરતામાં સતત. અહીંયા નાદાનુસંધાન કહ્યું છે અને નાસાગ્રે દ્રષ્ટિ આપોઆપ થઈ જાય, તાર માધ્યમ સનાદમ થાય, જે શ્વાસોશ્વાસની સાથે ઓહમ સોહમની સુરતા સતત ચાલ્યા કરે, અને તે વખતે આપણા મનની બધી જ વૃત્તિઓની એકાગ્રતા એ શ્વાસોશ્વાસ ઉપર હોય, અને શ્વાસોશ્વાસ આવતો જતો નાકથી છે એટલે આજ્ઞાચક્રની અંદર બે ભવાની વચ્ચે આપણી મનની વૃત્તિ સાહજિકતાથી ત્યાં સ્થિર થઈ જાય, અને એ સ્થિરતા મનની સ્થિરતા કેળવવાનો એ સાચું સ્થાન છે, જગ્યા છે, એ માર્ગ છે. એકાગ્રતા વડે નાદ બ્રહ્મથી નાસાગ્રે બદ્ધ દ્રષ્ટિ, એ તો જય મહારાજના સ્વરૂપનો દર્શન કરીએ છીએ. આપણે જયારે ધ્યાન સાધનમાં બેસવું હોય ત્યારે આ રીતે થઈ શકે. પણ ફરીથી ખાસ ખ્યાલ રાખવાનું, ત્યાં ખેંચાતાણ કરીને કરશો ને તો દુઃખ છે. માત્ર મનના સંકલ્પથી જ ત્યાં આગાડી સ્થિર થવાનું, અને શ્વાસોશ્વાસની સાથે અનુસંધાન કરવાનું, અને એમાં નાદ બ્રહ્મનો ઉચ્ચાર. નાસાગરી બદ્ધ દ્રષ્ટિ પણ છે. કેવી રીતે? તાર માધ્યમ સનાદમ, એનું અનુસંધાન. એક તાર હુઆ તબ કહા કહેતે હો, જયારે એકાગ્ર થયો ત્યારે એની વાત શું કરવી એમ છે. પણ ક્યારેક કે એક તાર હુઆ, એક તાર ન પાયા. એકાગ્ર થઈને બેઠો ખરો, પણ અંદરથી અનુસંધાન ના થઈ શક્યું. કહા કહું મેં, હું શું કહું મારી સ્થિતિને. ત્યાં આગાડી ભૂલા પડી જવાય, અટવાઈ જવાય કે સદગુરુ મોએ આન મિલે તબ તાર હુઆ એક સિરતા. પછી એ તાર સીધો જોડી આપ્યો. ઈ તાર માધ્યમ સનાદમ, શરૂઆતથી જ એ નાદ બ્રહ્મની સાથેનો અનુસંધાન, અને અનુસંધાન પણ સાહજિકતાથી, કોઈ પણ પ્રકારનો તનાવ, માનસિક તનાવ પણ નહીં રાખવાનો, પોતાનો શારીરિક તનાવ પણ નહીં રાખવાનો. સાહજિકતાથી ધ્યાન સાધન ભજનમાં બેસીને બહુ અક્કડ થઈને સાહજિકતાથી, બહુ અક્કડ થઈને બેસી તો શરીર થાકતા વાર નહીં લાગે, તરત જ ઢીલા થઈ જવાશે. બિલકુલ ઢીલા થઈને પણ નહીં, મધ્યમ સ્થિતિમાં બેસાય. અને તે વખતનો એની પ્રક્રિયા આટલી, એની સાથેનું અનુસંધાન રહે. તાર માધ્યમ સનાદમ એટલે એની સાથેનું સતત અનુસંધાન, જાગ્રત અનુસંધાન રે. ઊંઘી જાય તો રહેવાનું નથી, ઊંઘાવી જાય તો. જાગ્રત સ્થિતિ હોય ને તો જ એની સાથેનો સંબંધ સતત તારતમ્ય બન્યું રે. એટલે નાશાગ્રે બદ્ધ દ્રષ્ટિ કહી દઈને સ્થિરતા ત્યાં છે, અને સ્થિતમ અપિ ચ મહા બ્રહ્મણી બ્રાજમાનમ, અને એ રીતે પોતાના બ્રહ્મ સ્વરૂપમાં ગુંભીતમ બ્રહ્મ રૂપમ, પોતાના નિજ સ્વરૂપની અંદર બિરાજેલા જ રહે શાંતિથી. એ સ્થિતિ, એ અવસ્થા જય મહારાજની છે. જુઓ, જય મહારાજના સ્વરૂપના દર્શન થઈ રહ્યા છે. કેવા? કે નાસાગ્રે બદ્ધ દ્રષ્ટિ સ્થિતમ અપિ ચ મહા બ્રહ્મણી બ્રાજમાન, સતત પોતાના સ્વસ્વરૂપ પરબ્રહ્મની અંદર જ જેનું અનુસંધાન છે. આ દુનિયા સાથે કે આ શરીર સાથે કોઈ પણ લગાવ નહીં, હોય છતાંય એ અવસ્થા એને સમાધિ સ્થિતિ કહેવાય. ધ્યાન કરતા પહેલા ધારણા કરવી પડે અષ્ટાંગ યોગના 6, 7 અને 8 અંતિમ ત્રણ પગથિયા, એની અંદર ધારણા આવે છે. અને ધારણા એટલે આપણો પ્રબળ સંકલ્પ. કેવું? ધારણા કરું છું, ધ્યાનમાં બેસું છું એકાગ્રતાથી, જેટલું શરીર સ્થિર થઈ જાય છે એટલું મન પણ સ્થિર થઈ જાય, અને પોતાના આત્માનું સાથેનું અનુસંધાન થાય. આવો દ્રઢ સંકલ્પ કરે એનું નામ છે ધારણા. આગળના બધા જે 5 પગથિયા છે એ સહેલા છે. આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, એ બધું સરળ છે. પણ ધારણા, ધ્યાન અને સમાધિ, આ ત્રણ જે છે એ અંતિમ ચરણ. એમાં પછીથી જે એકાગ્રતા શરીર અને મનની આવી ગઈ ત્યાર પછી જે આગળની પ્રક્રિયા છે એમાં આપણું પોતાનું મનોબળ, આપણા શરીરની દ્રઢતા, આ બધું જ ધ્યાન દ્રઢ ભ્રુકુટી, એવું દ્રઢ ધ્યાન થાય ભ્રુકુટીમાં કે નિત હિ સ્મરણ, કે પોતાનું આત્મસ્વરૂપનું સ્મરણ નિત્ય થયા જ કરે થયા જ. તો એ ધ્યાનસ્થ સ્થિતિમાં જે મહારાજ બિરાજેલા છે અને એ દર્શન આપણને લક્ષ્મણદાસજી મહારાજ કરાવી રહ્યા છે. સિંહ સ્કંધમ સુપાદમ કેવું છે જય મહારાજનું સ્વરૂપ, ત્રિવલી બિરુદરમ શોભિતમ યસ્ય પૂર્ણમ, બિરાજા છે સ્વચ્છમ પદ્માસનસ્થમ ઘૃણતમ પરમ તારમાદ્યમ સનાદમ. પોતાના સ્થૂલ ભાવથી શ્રી વિગ્રહથી ઉપર ઉઠીને નાદ બ્રહ્મની સાથે જે એકાગ્ર થઈ ગયેલા છે અને ક્યાં પોતાની વૃત્તિઓ બધી ક્યાં છે, નાસાગ્રે બદ્ધ દ્રષ્ટિ, દર્શન કરી લેજો. અને એ રીતે પોતાની ધ્યાન સમાધિ સ્થિતિની અંદર બ્રહ્મની અંદર પોતે સ્થિતિ પ્રાપ્ત કરી ચૂકેલા છે, એવા શાંત સ્વરૂપ જય મહારાજ નિત્ય વંદન કરતા ભક્તોના મનની એના એનું જે સકલ એનું જે પરમ કલ્યાણ થવાનું હોય એવી ઈચ્છા હોય પરિપૂર્ણ કરવા વાળા છે. શાંતમ શ્રી સંતરામમ પ્રણત જનમનો અભિષ્ટદમ નિત્યમીડે.